દસલક્ષણી પર્વમાં આજે અંતિમ દિવસે ઉત્તમ બ્રહ્મચર્યની આરાધનાનો દિવસ છે. બધા ઇન્દ્રિયોમાં એક સ્પર્શેન્દ્રિય અખંડ છે, બીજી ઇન્દ્રિયો અમુક ક્ષેત્રમાં છે, જેમ ચક્ષુ ઇન્દ્રિય અટલામાં છે, કર્ણેન્દ્રિય અટલામાં, પણ સ્પર્શેન્દ્રિય આખા શરીરમાં. બ્રહ્મચર્ય એટલે સામાન્યપણે સ્પર્શેન્દ્રિય ઉપર લેવાય છે. ખરેખર તો કોઈ પણ ઇન્દ્રિય વિષય પ્રત્યેની આપણી અભિલાષા એ અબ્રહ્મપણું જ છે. ગુરુદેશી તેનાથી પણ આગળ હજી વિષય લેશે, આપણે લેશું. જીવને સુખની શોધ ક્યાં સુધી ચાલુ રાખવી છે આપણે આપણા માટે પૂછવા જેવું છે. મારે સુખની શોધ ક્યાં સુધી ચાલુ રાખ? સુખની શોધ કરતાં કરતાં તો કેટલો કાળ ભૂતકાળમાં વીતી ગયો, અનંત કાળ. એક વાર એ અનંત કાળમાં કયો પાંચ ઇન્દ્રિયનો વિષય બાકી રાખ્યો છે? આપણે ઇન્દ્રિયો તો પાંચ જ છે, પણ એના વિષયો ઘણા પ્રકાર. એમાં ખાલી લઈએ તો સ્પર્શના આઠ લઈએ, રસના પાંચ લઈએ, એના પેટા ભેદ પાછા ઘણા. અનંત કાળ ભૂતકાળનો શોધમાં ગયો, પાંચ ઇન્દ્રિય મુખ્યપણે એના વીસ એના વિષયો બાકી પેટા ભેદ, અને એક એક વિષયમાં કેટલી વાર જે એવા પાછા અનંત વાર, અને હજી સુખ ન મળ્યું તો શું આજ હજી દિશાએ જવું છે? આ જ રીતે સુખ શોધવાનો? અરે હવે તો એમ થવું જોઈએ કે જ્યાં હું ગોતી રહ્યો છું ત્યાં અનંતકાળથી ન મળ્યું તો નિશ્ચિત થવું જોઈએ કે ત્યાં નહીં હોય. આજે એક વેપાર કરીએ છીએ, એમાં સક્સેસ ન જતા હોય તો શું કરે? હજી સારું થશે, બે ચાર વર્ષ રિપીટ કરીએ પછી શું કરશે? એમાં લાઈન બદલાવે છે કે નહીં? ડૉક્ટરની દવા લે છે, એક કોર્સ કર્યો, બે કર્યો, અને કાંઈ જ ફરક ન પડે તો શું કરીએ છીએ આપણે? કોને બદલાવીએ છીએ? કદાચ એકવાર કહેશું તું દવા બદલાવ, નહીં તો હું તો ડૉક્ટર બદલાવીશ. એમ ક્યારે પણ હવે આપણને એવું લાગતું નથી કે તેને તે ઇન્દ્રિય વિષયોમાં મારે સુખ ગોતા જ કરવું છે, અને સુખ મળવાની તો દૂરની વાત. શું થાય છે? દુઃખની વૃદ્ધિ થાય છે જીવનમાં. એ જેમ આજે પ્રવચનમાં લીધું, મુનિવ્રત ધાર અનંત બેર ગ્રવે કૂજા, એ દોલતરામજીએ છઢાળામાં બહુ સુંદર રીતે આપણને કીધું. એક એક્સ્ટ્રીમ દેખાડ્યું. શું? કોણ એક્સ્ટ્રીમ દેખાડ્યું? શુભ રાગની ઉત્કર્ષતા, શુકલેશાના પેણા, ડ્રેવલિંગ પણામાં, અને નહીતર એવું ન હતો તો ગ્રવેકમાં જાય જ નહીં, નવમી ગ્રવેક નહીતર તો જવાય જ નહીં. ઉત્કૃષ્ટ શુભ રાગના પરિણામ અને એની સામે શબ્દ સમાય પર કેટલું સુખ મળ્યું? લેસ સુખ ન પામ્યો. બે એક્સ્ટ્રીમ છે, શુભ રાગની ઉત્કૃષ્ટતા અને છતાં પણ સુખનો એક અંશ નહીં. તો શુભ રાગથી નથી તો એનાથી નિમિત્ત જે અનુકૂળ સામગ્રી મળે એનાથી સુખ ક્યાંથી મળવાનું? અનંતવાર જેવા તેવા નહીં પાછા, મુનિવ્રત દ્રવેલિંગ ચોખા પાયા, પોતા માટે બનાવેલો અનાજનો એક દાણો કે પાણીનું બિંદુ પણ ન લીધું, અને છતાં પણ લેસ માત્ર અંશ માત્ર પણ સુખ ન મળ્યો. ખરેખર ભણતીને કેવું જોઈએ, ઇનફ ઇઝ ઇનફ ના, હવે મારે દિશા બદલવી જ પડશે. ઇન્દ્રિય વિષયથી રહિત એક અતિન્દ્રિય પદાર્થ તરફ મારે જવું પડશે. પૂરી દિશાનો શું કરવું પડશે? કેટલા ડિગ્રી ટર્ન લેવો છે? આખું ઊંધી જ દિશા આપો, 360 ડિગ્રી, એટલે ટોટલી બહિરૂપતામાંથી અંતર્મુખતા. ઇન્દ્રિય વિષયમાંથી એક અતિન્દ્રિય પદાર્થ જીવનમાં ન થઈ શકે એવા નકારથી શરૂઆત નથી કરવી. જેને પામવું છે એ પોઝિટિવલી વિચારે. કોઈ પણ પરીક્ષામાં કે ગમે, ઓલી બહુ રેર તો હોય ને,
સીએની કે બધાને કેટલા 4-5% આવતા પહેલાં તો સક્સેસના, અને છતાં ત્યાં મહેનત કરીશ કે નથી કરી. હું નાપાસ થઈશ એમ કરીને ભણવાનું શરૂ કર્યું હતું, નહીં તો કેવી રીતે કર્યું હતું. રુચિનો સ્વભાવ છે એ અસ્થિથી શરૂઆત કરે છે. એમ મને, અરે મને મારો આત્મા અનુભવમાં ના આવે તો તે જગતનું મોટું આશ્ચર્ય હશે. બીજાની ચીજ હોય તો મને હજી પ્રાપ્ત ન થાય, પણ હું મને પ્રાપ્ત ન થાઉં. હું જ્ઞાનથી ભરેલો પદાર્થ ઘટપટ આદિને જાણું અને હું મને ન જાણું. ઘટપટ આદિ જાણતું તેથી તેને ઘડાની હૈયાતી છે, પણ ઘડાની હૈયાતીને પ્રસિદ્ધ કરનાર ઘડો નથી. ઘડાની હૈયાતી તો છે, એની સિદ્ધિ તો છે, પણ એની પ્રસિદ્ધિ કરનાર કોણ છે? એ જળ નથી, એ જ્ઞાનમય એક તત્વ છે. તો જ્ઞાન જળને પ્રસિદ્ધ કરે અને જ્ઞાન જ્ઞાયકને પ્રસિદ્ધ ન કરે, ખામી છે મૂળ વિશ્વાસની, રુચિની. હું પોતે સામર્થવાન છું. ગુરુદેવજી પહેલાં ઘણા એવી રીતે કહેતા, કોઈને એક બંગલો બાંધવો હોય ને, બંગલો બાંધવો હોય તો મિનિમમ કલો બહુ જ ઓટોમેટિક ગમે બધું જ હોય, કેટલા દિવસમાં બનતો? બહુ જ આપણે ભલે વર્ષોને આમ બધું રેડીમેડ કોમ્પ્યુટર બધું જ હોય, કેટલા 3 વર્ષ નહીં, 3 દિવસ પણ સમજી લ્યો, 3 દિવસ. અરે સંયોગને બનાવવા એટલે આ દ્રષ્ટાંત માટે સમય લાગશે, અને સ્વભાવની સાધના કરવી છે અંતર્મૂર્તમાં થઈ શકે એમ છે. પોતાનું છે આ, કોઈ પરાધીનપણે કોઈની પાસે મેળવવાનું નથી, સ્વાધીનપણે પોતાથી કરવું છે. અરે બે ઘડી ઉપયોગ જામી ગયો તો કેવળનામ થઈ જશે. અરે આવી શરમ વાત છે અને મને ન થઈ શકે, નકારે જ આપણા દરવાજા બંધ કર્યા છે, અને હકારે એ આપણને માર્ગ એ ખુલ્લો થયા વગર રહેશે નહીં. તો આજે ઉત્તમ બ્રહ્મચર્ય એટલે કોઈ એક જ ઇન્દ્રિય વિષય ન લેવો, કોઈ પણ ઇન્દ્રિય વિષય નહીં. એ તો વાત આપણે થોડી લીધું હતું, ક્યારે પણ સુખને માટે શું નહીં કરવું, વાત લીધી હતી બે, ઇન્દ્રિયોનો ગુલામ નહીં થતો અને વિષયનો ભિખારી નહીં થતો. સુખને માટે ક્યારે પણ ઇન્દ્રિયોના ગુલામ નહીં અને વિષયોના ભિખારી, કારણ કે તું જ પોતે સ્વયં અનંત સુખથી ભરેલો છે. તારા સુખને માટે ક્યારે પણ પરાધીનતા, અને પરાધીનતામાં ક્યારે પણ સુખ હોઈ શકે જ નહીં, અને સ્વાધીનપણે સુખ મેળવ્યા વગર રહેશે નહીં. તો આજે દિવસે ગુરુદેવનું આપણે લઈએ, એમાં સૌથી પહેલું બ્રહ્મચર્યની ગુરુદેવશ્રી વ્યાખ્યા કરે છે, એમાં 2 શબ્દ બ્રહ્મ અને ચર્ય. બ્રહ્મ એટલે શું? બ્રહ્મ નામ આત્મા આનંદ સ્વરૂપ છે. હું પોતે કેવો છું? આનંદ વાળો પણ નહીં, એટલો પણ ભેદ નહીં, પણ હું કેવો છું? સ્વરૂપ છું, તે મય છું. હું આત્મા આનંદ સ્વરૂપ છે, અને આવા આનંદ સ્વરૂપ આત્મામાં ચરવું, ચર્ય, ચરવું, રમવું, તેનું નામ શું છે? બ્રહ્મચર્ય. ફરીથી આના ઉપરથી શું કહેવા માંગે છે ગુરુદેવ? ક્યારે પણ ઇન્દ્રિય વિષયની મર્યાદા અથવા એને છોડીએ છીએ ક્યારે દુઃખી ન થવું. બ્રહ્મચર્ય પાળવું એ કોઈ દુઃખદાયક નથી, એ પરાણી. એટલા માટે શબ્દ કયો વાપરો છે? આનંદમય છે. આપણને ખબર નહીં એટલા બધા ઇન્દ્રિય વિષયોમાં એકાકાર થઈએ છીએ, જાણે ઇન્દ્રિય વિષય છૂટશે તો હું કેવો થઈ જઈશ? દુઃખી થઈ જઈશ. આપણે હંમેશા સુખનો લિંક કોની સાથે રાખ્યો છે? ભાઈ ઇન્દ્રિય વિષય તરફ. અને તેથી એક પણ ઇન્દ્રિય વિષય ઓછો થાય છે, આપણને લાગે મારા માટે સુખ ઓછું થયું, દુઃખ વધ્યું. અરે તારામાં શું ખામી છે? બ્રહ્મ સ્વરૂપ, આનંદ સ્વરૂપ તું પોતે છો, એમાં રમણતા કર, ચર્ચા કર. એ આનંદમય બ્રહ્મચર્ય દશા એક એવી છે, એક આનંદમય છે. અરે આત્માના લક્ષે થયેલી કોઈ પણ દશા આનંદમય જ હશે. કોઈમાં પણ સાકર નાખવું હશે ને તો એ શું બની જશે? મિષ્ટાન. કારણ કે સાકર કેવું છે? સ્વયં ગળપણ સ્વરૂપ છે. જેની સાથે પણ નાખો તો પણ એ પદાર્થનું નામ શું પડી જશે? મિષ્ટાન. કારણ કે સાકર સ્વયં કેવી છે? ગળપણ સ્વરૂપ છે. એમ આત્મા કેવો છે? આનંદ સ્વરૂપ છે. જે કોઈ પણથી એનું અવલંબન લે, એનો આશ્રય લે, એ આનંદમય થયા વગર રહેશે નહીં. તો આ તો અહીંયા બ્રહ્મચર્યની વાત છે એટલા માટે. બાકી કોઈ પણ ઇન્દ્રિય વિષયની મર્યાદા એ આપણને શેના તરફ લઈ જશે? એ આનંદમય છે. ખેદ ન કરવો, દુઃખ ન કરવું, તો એ આનંદ છે. બ્રહ્મ જો એટલા માટે શબ્દ છે, એનું નામ ચરુતે બ્રહ્મચર્ય છે, અંદરની વિતરાગતા. હવે શરીરથી બ્રહ્મચર્ય પાળવું એ કેવું છે? એક શુભ રાગ કસાયની મંદતા છે. એટલે એવો એક ભાવ વિકલ્પ, શરીરનું તો જડનું કાર્ય છે પણ એવો એક ભાવ થવો. એના પછીનો પેરેગ્રાફ અર્થમાં છે ને, જો સરસ ગુરુદેવસિંહે સામ સામે સરખામણી કરી છે, એમાં છે ત્રીજી લાઈન છે, અર્થ છે ને એમાં ત્રીજી લાઈન, પોતાના આનંદ સ્વરૂપની સંગતિ કરે તેને સ્ત્રીનો સંગ કેમ ગમે? શું કરી છે? ફરીથી અહીંયા એક જ ખાલી અને આ કહીને કોઈના તરફ દ્વેષ ભાવ નથી. હંમેશા વિચારી લેવું, દોષ કોનો છે? સંયોગનો છે કે સંયોગના જોડાણનો છે? અગ્નિ બાળે છે, અગ્નિ બાળે ને, શું કરે? અગ્નિ શું કામ કરે? અગ્નિ બાળવાનું કામ કરે, પણ ક્યારે? કે તું હાથ સંગ કરે તો. બાકી કાંઈ ચિંતા ન કરું, એમ કોઈ સંયોગ નહીં, તું જોડાણ કરે. અને અહીંયા છે તો અહીંની સામે કહે છે કે આત્મા કેવો છે? આનંદ સ્વરૂપ આત્માની જો સંગતિ થઈ અને એનું પ્રયોજન સિદ્ધ થાય છે. પ્રયોજન શું છે આપણું? આનંદનું. આનંદનું. અને એ આનંદ ક્યાંથી મેળવ? આત્માની સંગતિથી. તો પછી બીજી સંગતિમાં એને રસ કેમ આવે? એક આપણું જેનાથી પ્રયોજન થતું હોય તો ફાંફા ક્યાં મારી? એક ચાલો એક વ્યક્તિ છે, એ આપણું બધું જ કામ કરી દેતો હોય તો શું છે? એમ આ જે કાંઈ જોવે છે આપણને, શું જોવે છે? જ્ઞાન જોવે છે, શ્રદ્ધા જોવે છે, ચારિત્ર જોવે છે, આનંદ જોવે. જે ગુજરાતીમાં કહે ને માગ 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 તે આપું, એમ આત્મામાં શું છે? જે ઈચ્છે તે મળે એવું છે. અને તો બીજાની સંગતિ કેમ કે પહેલી તો આ શરૂઆત કરવા જઈએ. જે જોવે છે એવું જ્યાં મળવાની શક્યતા હોય એની સંગતિ કરજે. સત્સંગ આ તો અહીંયા આત્માની જ વાત છે. બાકી એ પણ જે આપણને જોવે છે એ જ્યાં મળવાની શક્યતા છે એનો સંગ કરજે, તો એને બીજાનો સંકેત. પછી બીજું, આનંદ સ્વરૂપનું રૂપ નિહાળે છે એને બીજાનું રૂપ શા માટે જોવે? કોનું રૂપ નિહાળે છે? રૂપ ક્યાં હોય? ખાલી છ દ્રવ્ય છે, એમાં રૂપ શેમાં હોય? રૂપ શેમાં હોય? છ દ્રવ્યમાંથી પૂદગલમાં જ હોય ને. અને એટલા માટે તો પૂદગલને જોઈએ છે ને. આત્મામાં કાંઈ રૂપ જ ન હોય ને. આત્માનું સ્વરૂપ છે આનંદ, એનું રૂપ છે. પૂદગલનું રંગ જોઈને એમ ન સમજવું. પૂદગલ હરેક પદાર્થ પોતાનું જે સ્વભાવ છે એ એનું સ્વરૂપ છે. તો મારું જ્યાં આનંદમય પોતાનું સ્વરૂપ જ્યાં નજરમાં આવે છે એને હવે જડના રૂપ જોવાની એને રુચિ રહેતી. આવી એક અંદરમાં ભાવના જાગવી જોઈએ કે મારામાં શું પડ્યું છે, કે મારામાં આનંદ ભર્યો છે, તો આનંદના રૂપને હું જોઉં તો બીજાના રૂપને શું જોવાની. એવી જ રીતે આગળ વિષયની કથાથી રહિત, સ્મરણથી રહિત, બે શબ્દ આવ્યા, ઓલા તો આવ્યા, હવે શું આવ્યા? વિષયની કથાથી રહિત એટલે શું? વિકથા. જેને આત્માની ભેદ જ્ઞાન ઝરતી કથા જ્યાં શ્રવણમાં મળે છે એને હવે વિકથામાં શું રસ હોય? ચાર પ્રકારની વિકથા આવે છે. જો આ શૈલી એક શું કરવા જેવી છે? જે ચોથી ગાથામાં આપણને ત્રણ કઈ વાત લીધી, સમયસરની ચોથી ગાથા, શ્રુત, પરિચિત, અનુભૂત. અરે જે તત્વ આનંદમય છે એની મને જો વાત મળે છે તો મને બી વી કથામાં મારે ક્યાં જવું છે? જ્યાં આનંદ સ્વરૂપ આત્માનો મને સંગ પરિચય મળે છે તો કોના પરિચયમાં જવું છે? અને એ આનંદની અનુભૂતિ થાય છે તો હવે મારે કોના વેદનમાં જવું છે? આ એ રીતે અહીંયા કે વી કથા, વિષયની ભોજન કથા, રાજકથા અને ચોર કથા ને એ બધા છે ને, અરે આવી ચૈતન્ય સ્વરૂપની અકસાય વિતરાગતાથી નિમિત્ત રૂપે એવી જ્યાં કથા સાંભળવા મળે એને વી કથાનો રસ કેમ હોય? આપણે આપણા જીવનમાં વિચારવા જેવું છે. અહીંયા આવે તો આ વાત ગમે અને બહારમાં જાય તો બહાર ગમે, એ પ્રકારે નહીં થાય. અને છેલ્લું, સ્મરણથી રહિત, જેનું સ્મરણ આનંદદાયક હોય એનું વિસ્મરણ કેમ કરાય? ભૂલવું પડશે. અલૌકિકતામાં પહોંચવું છે તો લૌકિકતાથી છૂટવું પડશે. ભોગ ભોગે જ ભોગ પહેલે ઉનકા ન હોવે સુમેર. જે છોડવા જેવા છે, જે આકુરતાના નિમિત્તો છે એનું સ્મરણ શા માટે કરી? અરે સ્મરણ કરવા યોગ્ય, સાંભળવા યોગ્ય, પરિચય કરવા યોગ્ય, અનુભવ કરવા યોગ્ય તત્વ જો હાથમાં આવે છે તો કોના સંગમાં, કોના પરિચયમાં, કોના વેદનમાં? અણુવ્રતમાં આપણે બોલીએ છીએ, શું અણુવ્રતમાં ક્યાં બોલીએ છીએ? દીગવ્રત. દીગવ્રત પછી પણ શું ફરક પડે છે? દીગવ્રત અને દેશાવગાસી, કે દીગવ્રત એક મોટો એરિયાનું છે અને દેશાવગાસી કેવો હોય છે? એમાં પણ મર્યાદા, ઓલું લાંબા કાળ માટે આ અલ્પકાળ, વર્તુલ ઓછો કરતો છે, જેનાથી વિકલ્પો વધે એવો વિસ્તાર છોડીને હવે મર્યાદા કરતા ઉપયોગને બહાર જવાનો અવકાશ જ અલ્પ રહે. પણ અહીંયા તો શું છે, બધે ક્યાંય સુધી વિસ્તાર ક્યાં સુધી કહે? હવે તો બહુ ઇઝી છે ને બધું, એમાં પૈસાય ન લાગે, વોટ્સએપ બેઠા, ગમે ત્યાં નવરા બેઠા, શું છે? કોને માટેને છે? જીવનમાં એક એક આત્મહિત માટેના સમય ન મળે એવી ફરિયાદ કરીએ છીએ. અત્યારના તો વધારે એમાં છે ને, જરૂર ન જરૂર બધે આવતા, દુનિયાભરના આવતા આવત, એમાં રિપીટ એક કરે એટલે બહુ સારું છે. મારે કાંઈ લેવા દે અને ફોરવર્ડ જ કરવું છે, એમ ધર્મય ફોરવર્ડ જ કર્યો છે. આપણે કોને માટે મૂકી દીધો છે? જ્ઞાનીઓ માટે. અરે જીવનમાં, જીવનમાં આ વિકલ્પની આકુરતા વધારે એટલા વિષયો વધ્યા છે, એમને સમજવું સગળ વધી છે. આપણને શું વધારે છે? આપણા વિકલ્પના વિષયો વધે એવા એ આ પદા મળ્યા છે આપણને. અરે જ્યાં આપણે ક્યાં સુધી સંકોચાઈ જવું છે, ક્યાં સુધી મર્યાદા કરવી છે, ક્યાં સુધી? જ્યાં ગુણ ગુણીનો ભેદ પણ ન ઊભો થાય ત્યાં સુધી પહોંચવું છે. અને હજી તો બહારથી પણ મર્યાદા નથી કરી શકતા. તો અહીંયા આખી ગુરુદેવજી એ કહે છે કે એક અપૂર્વ તત્વ તારી પાસે છે, એનો તું સંગ કરને, એનું તું રૂપ નિહાળને, એનું તું સ્મરણ કરને. તો એ વાત અહીંયા કરીને આગળ એના પાછળના પેજમાં 375 જો સરસ શબ્દ છે થોડુંક. પદ્મનંદી આચાર્યદેવનો આપણને રેફરન્સ આપે છે. પદ્મનંદી આચાર્યદેવે પદ્મપ્રભ મલધારી દેવ જુદા છે અને પદ્મનંદી આચાર્ય જુદા છે. એમણે એક પરમાગમ રચ્યું, પદ્મનંદી પંચવિંશતિ, વિસંતિ ના બોલવું, સંસ્કૃત જે બોલતા હોય ને વિંશતિ. ઘણા આપણે 24 ભગવાનમાં પણ બોલી લે 24 છે, ચતુર વિસંતિ નહીં, વિંશતિ. એ વિદ્યમાન હોય તો પણ એના માટે એટલે ટેવ પડી ગઈ પણ થોડીક સુધારવાને, તો એમને પ્રાસ મેળવવા માટે પદ્મનંદી પંચવિંશતિ એ રચ્યું છે. એના અધિકાર તો એકચ્યુઅલી કેટલા છે? 26. ગુરુદેવ બોલે હમણાં 26 છે. છેલ્લો અધિકાર બ્રહ્મચર્યનો છે. જો એ નિર્ગ્રંથ આચાર્ય દેવની કેવી કરુણા છે કે હે યુવાનો, હું આ બ્રહ્મચર્યની વાત કરું છું અને કદાચ તમને ન રૂચે તો શું કરજો? મને એક આવી આવી કોઈ જેને કે કરુણા બુદ્ધિ ક્યારેય કોઈ નહીં ક્યાંય જોવા, અહિત થાય એવું ખોટું કોઈ કે અને પછી માફી માગે એવા તો હજી મળી શકશે? હજી એમાં તૈયાર તો ઘણા ન થાય. મેં એને શું ખોટું કીધું છે? પોતાના દોષને બચાવવા જેવ ક્યાં સુધી એક્સ્ટ્રીમ સુધી પહોંચી શકે છે? જાણે એમ જ માને મારાથી કાંઈ ભૂલ, તો એની તો વાત નથી. હિતકારી વાત કર્યા પછી પણ એ કહે છે કે જો મને મારા વચનથી તને કોઈ દુઃખ પહોંચ્યું હોય તો માફ કરજે. પછી બીજું શું કહે છે આગળ? તો આવું કીધું શું કામ? તો પછી તો શું કહે છે આચાર્યદેવ? હું બ્રહ્મચર્ય મહાવ્રતનો ધારક છું, મારી પાસેથી બીજી શું અપેક્ષા રાખીશ? આંબાનું ઝાડ હોય એમાંથી શેની અપેક્ષા હોય? કેરીની હોય, કારેલાનું હોય, કડવા હોય એમાં. એમ એક નિર્ગ્રંથ મુનિજા 99 કોટીએ જેને અબ્રહ્મ ભાવનો મૈથુનનો જેને ત્યાગ હોય એની પાસે શું અપેક્ષા રાખે? તો આવી એ પોતે જો એનું સરસ ગુરુદેસી આનું જ્યારે પણ વર્ણન કરે ત્યારે એવું જ આમ કહીને ગુરુદેસી ઇનડાયરેક્ટલી શું હિન્ટ દેતા હતા આપણને. નામ તો કોનું લીધું? પદ્મનંદી આચાર્ય. એના દ્વારા હિન્ટ શું આપતા? અરે અહીંયા તત્વ સાંભળવા આવ્યા છો તો વિતરાગના માર્ગમાં વિતરાગતાની જ અધિકતા. પુણ્યને હે કેમ કહો છો? રાગને હે કેમ કહે? અરે ભાઈ, વિતરાગ માર્ગને તારે જો સ્વીકારવો છે તો બીજી અપેક્ષા શું રાખ? શું ક્યારેય વિતરાગ માર્ગ રાગની પોષણની વાત કરશે? રાગની અધિકતાની વાત કરશે? એમ જાણે પોતાને એ કહેતા કે અહીંયા તો વિતરાગ માર્ગની વાત છે, એમાં ક્યાંય પણ અંશ માત્ર પણ રાગના પોષણની ક્યાંય વાત હોઈ શકે? દ્રવ્ય સ્વતંત્રતાની વાત છે ત્યાં શું એમ આવશે કે નિમિત્ત આવીને ઉપાદાનમાં કરશે? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે. જો આ એક વાત શું છે? અરે કંદોઈની દુકાને જઈને શેની અપેક્ષા રાખવી છે? શેનું? સિમેન્ટ, કોન્ક્રીટ, રેતીનું ને એનું આપજો. કેમ ને? માલ કહેવાય ને, માલ તો માલ તો બધે મળે ને, માલ તો બધે મળે ને. એમને કંદોઈની દુકાને જઈને કે ભાઈ મારે એક દિવાલ બનાવવી છે તો રેતી ને સિમેન્ટ ને બધું આપજો. અરે ભાઈ, ક્યાં તું ગયો છો? એમ ક્યાં તું આવ્યો છો? વિતરાગ પરમાત્મા પાસે આવ્યો છો અને હજી રાગનું પોષણ કરવું છે? અને રાગનું પોષણ તો અનાદિથી કરી રહ્યો છે, એમાં શું નવું કરવું છે? જો આ એક વિચારવા જેવું છે, કેમ આવું કે છે એવો ક્યારેય પ્રશ્ન ન કરો. અજ્ઞાનીના અભિપ્રાય, અજ્ઞાની શબ્દ જવા દઈએ, કોણ શું લેશું? કોના અભિપ્રાય પ્રમાણે? મારા મારા અભિપ્રાય પ્રમાણે જો જ્ઞાનીની વાત આવશે તો મારે એમનામાં શું ફરક રહેશે? આજે બે કેટેગરી જેને કહે ને, અજ્ઞાન દશામાં આપણે છીએ, વિપરીતપણામાં છીએ આપણે, તો જ્ઞાની પાસે સ્ટુડન્ટ કેવો હશે કે મને જેવું આવડે એવું જ ટીચરે શીખડાવવું જોઈએ. ત્યાં તો કાંઈ બોલતા નથી. આપણે બેને બે પાંચ લખતા એની બેને બે ચાર કહેશે માની લઈએ છીએ. જીવનમાં એ પણ એક નિશ્ચિત કરવું છે. કાલ આપણે આવ્યું હતું, કોની પાસેથી સાંભળવું છે અને શું સાંભળવું છે એ પણ મહા નિશ્ચિતપણે નક્કી કરવું છે. પોતાના અભિપ્રાયની અધિકતા રાખીને મને જેવું ગમે છે, જેવું માને છે, જેવું રૂચે છે એવું જ જ્ઞાનીનો ઉપદેશ આપે તો આવ્યા શું કામ? તે અહીંયા વાત લઈએ છીએ. ચાલો 375 પાને બીજી લાઈન. તારા આનંદના નાથને ભૂલીને, જો આ અબ્રહ્મ મૈથુન શું છે એની વાત કોને ભૂલા આપણે? આનંદના નાથને ભૂલીને તું રાગ સાથે એકત્વ બુદ્ધિ કરે. દુનિયાની વાત તો ગઈ, હવે એ તો એક સામાન્ય બ્રહ્મચર્યની, હવે તો ક્યાં અંદરમાં. જો આ એક આશ્ચર્ય થાય છે, તું પોતે કેવો છો, શબ્દ કેવો આપ્યો, આનંદનો નાથ, આનંદથી સ્વયં તું છલો છલ ભરેલો છો અને એને તું છોડે છે, એ કેવી મોટો અપરાધ દોષ હશે. ગુરુદેસી એના માટે એક દ્રષ્ટાંત કહેતા, ચોર હોય સામાન્ય કોઈને ત્યાં ચોરી કરે, પણ રાજાને ત્યાં ચોરી કરવાની હિંમત કરે શું હશે. એમ આપણે કોને ચૂક્યા છે, જોવે છે આનંદ, અને ચૂક્યા કોને, આનંદ સ્વરૂપને જ ચૂકીને, આનંદના નાથને ભૂલીને તું રાગ સાથે એકત્વ બુદ્ધિ કરે છે, એ જ મૈથુન છે, એ જ અબ્રહ્મ સ્વરૂપ છે. રાગને પોતાના અસ્તિત્વને ભૂલીને બીજા સાથે, તો હું ચૈતન્ય સિવાય બીજો કોણ છે, રાગાદી ભાવ છે, એમાં એકત્વ કરવું તે મૈથુન છે. જો પછી કહે છે, હે યુવાનો, મારી બ્રહ્મચર્યની વ્યાખ્યા સાંભળીને તમને કદાચિત ન રૂચે તો માફ કરજો. અરે આવા મહાસમર્થ આચાર્ય આપણા કલ્યાણ માટે, એક એ પણ સમજી લેવું, જ્ઞાનીના કડક શબ્દો પણ કરુણાથી ભરેલા હોય છે. જેમ ક્રોનિક તો ઇંગ્લિશ શબ્દ એટલે સમજે, એટલે અનાર્ય ભાષા જલ્દી સમજે છે. ક્રોનિક્સ જેવો રોગ હશે તો એની દવા પણ કેવી હોવી જોઈએ, એટલી સ્ટ્રોંગ. ગુજરાતીમાં જેમ કે કોન્સ્ટિપેશન થયું હોય તો કેવો રેસ દેવો પડે, કેવો દે, નેપાળીઓ રેસ દેવો પડે. એમ અહીંયા ક્રોનિક મિથ્યાત્વનો રોગ છે તો કદાચ જ્ઞાનીની એ તીવ્ર વચનો હશે તો પણ સમજવું, એમના કડક વચનોની પાછળ પણ એમની કરુણા ટપકે છે. ક્યારેક ક્યારેક જ્ઞાનીનો ઠપકો મળ્યો હોય તે દિવસે એમ વિચારવું કે આજ મારા સદભાગ્ય છે કે મારો દોષ મને નહોતો ખબર પડતી અને જ્ઞાનીએ મને કીધો છે. આપણને દોષ પ્રત્યેનો કેમ ખેદ આવે છે, દોષ પ્રત્યે દોષ, ક્રોધ કરવો કે ન કરવો, ન જ હોય તો એ પ્રશ્ન પૂછાય જ નહીં, એવો પ્રશ્ન ન પૂછાય ને. પણ કોઈ જ્ઞાનીએ છૂટ આપી હોય તો ન આપે ને. ચલો, અપૂરો અવસરમાં ક્રોધ પ્રત્યે તો વર્તે, તો હમણાં તો કીધું ક્રોધ પ્રત્યે ક્રોધ કરજે એમ કીધું છે. ફરીથી, ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ, એનો અર્થ શું, ચલો એનો નથી, ચલો ક્રોધ નહીં એટલે ના, ક્ષમા, ક્રોધ પ્રત્યે ક્ષમા કરજે એમ લખ્યું. ક્રોધ પ્રત્યે ક્રોધ કરજે, જરૂર કરજે. ક્રોધ એટલે શું, જેમ કોઈના પ્રત્યે ક્રોધ થાય તો આપણે શું વિચારીએ છીએ, ક્યાં સુધીનો અણગમો, એનું નામ મારી આગળ લેતા નહીં. અરે એમ ગુજરાતીમાં કહીએ, ક્રોધને એકવાર ઝાકારો આપી દે, ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ, કે ક્રોધને એકવાર કહીએ, મારે અંશ માત્ર પણ તારું નામ પણ મને જોતું નથી. એમ આપણને આપણો દોષ થાય છે, આપણને ન ખબર પડે, કોઈ કહે છે તો આપણે એમ વિચારવો, આજે તમે મારા ઉપર ઉપકાર કર્યો. પોતાની અધિકતામાં કેટલું અહિત થાય છે એ આપણે ક્યારેય વિચાર્યું એ નથી હોતું. ત્યાં તો આચાર્યદેવ આપણી એ ક્ષમા માગે છે. જો એની પાછળ એમાં છે, જો સરસ વ્યાખ્યા કે આ શું બ્રહ્મચર્ય એટલે શું, એનું જેવું છે ને 375 મુનિરાજ ભાવલિંગી પરમેશથી પદમાં ભેળા છે. એ કહે છે, બ્રહ્મ નામ ભગવાન આત્મા, એમાં લીન થવું એક શબ્દ, બીજું શું થઈ જવું, લપેટ થઈ જવું, લપેટ, લપેટાઈ જવું. જેમ થડ હોય છે એને વેલ કેવી થઈ જાય છે, એટલે વિટળાઈ જાય છે, લપેટાઈ જાય છે. એનો બીજો બીજો એકમેક એકરૂપ થઈ જાય. આ પણતી અને આ દ્રવ્ય એવો ભેદ પણ જ્યાં ન રહે, અને પણતી પોતાના સ્વરૂપ સાથે કેવી થઈ જાય છે, એકમેક થઈ જવું. એનાથી આગળ આનંદમાં ગુપ્ત કેવા થઈ જવું. જો ગુરદેસીને આ એક બ્રહ્મચર્યની વાત કરતા પણ શબ્દો કેવા જુદા જુદા. શું છે બ્રહ્મચર્ય, ફરીથી ફરી ફરીને વિષયની મર્યાદા એ દુઃખમય દશા નથી. વિષયની મર્યાદા છૂટે એ તો બહુ જ ઉત્તમ વાત છે, પણ એની જેટલી મર્યાદા થાય એ પણ ક્યારેય દુઃખદાયક નથી. અરે ઇન્દ્રિય વિષય મળીને જો કોઈને સુખ મળતું હોત તો એક જગતનું સૌથી અસંભવનું સંભવ હશે. એકવાર કદાચ, ઘણીવાર વાત તો લઈએ છીએ, સસલાને સિંગડા ઉગી નીકળશે, મૃગજળમાં પાણી મળી જશે, આકાશની અંદર ફૂલ ઉગવા મળશે, વંધ્યાને સૂત્ર પુત્ર જન્મશે, પણ ક્યારેય ઇન્દ્રિય વિષયમાંથી સુખ નથી. વૃત્તિ એમને એમ કોઈ પાછી વળવાની નથી. નીર અંકુશપણે વૃત્તિ સુખ લેવા માટે બહારમાં દોડી જાય છે, એને પાછી વાળવા માટે અત્યંત પુરુષાર્થ, અત્યંત પોતાની દ્રઢતા કે એક સુખ માટે મારા માટે જગતમાં એક જ તત્વ છે, એક અને ફક્ત એક જ તત્વ છે, બીજે જગતમાં કોઈ વિષયથી મને સુખ મળવાનું એ નથી. તો આનંદમાં ગુપ્ત થઈને અંદર ચાહેલા જવું, આ તેનું નામ બ્રહ્મચર્ય એ કહેવામાં આવે છે. અને એનાથી પછી આગળ લીધી છે બે ત્રણ લાઈન, મારી પાસે કઈ આશા રાખજો, તમને ન રૂચે તો અમને મુનિ જાણીને ક્ષમા કરજો. મુનિ પાસે આવવું અને ઇન્દ્રિય વિષયમાં સુખ છે એવી આશા રાખો, વિતરાગ પાસે જવું ને રાગથી ધર્મ મનાવવો એ બે ક્યારેય સંભવ એ નથી. તો એ ન રૂચે તો મુનિ જાણીને ક્ષમા કરજો. હું તો મુનિ બ્રહ્મચારી, પછી શબ્દ કયો છે, આનંદમાં લીન થનાર. ફરી ફરીને આ વિચારવા જેવું છે, એક ઇન્દ્રિય વિષય કદાચ ખોવાઈ જાય છે, શું થઈ જાય છે, અપસેટ થઈ જાય, આમ ગોયતા વગર છે. આ અનાદિનો આનંદ ભંડાર હું અને હું આનંદથી વંચિત રહ્યો એનો કેમ ખેદ ન થતો. એક વસ્તુ ક્યાંય મુકાઈ ગઈ, ખોવાઈ ગઈ તો પણ આમ કેવા થઈ જાય છે, આકુળ વ્યાકુળ થઈ જાય છે બધું જ. આખો ચૈતન્ય તત્વ જેના માટે મુનિરાજ વન જંગલની પ્રતિકૂળતાને પરિસર સહન કરવા તૈયાર થાય છે, અને એના તત્વની આપણને કાંઈ જ અંદરમાં એ દરકાર એ નથી. સ્વરૂપમાં લીન થવું એ બ્રહ્મચર્ય છે, અને પરદ્રવ્યમાં લીન થવું એ વ્યભિચાર છે. શું છે, છે શબ્દ એમાં તો મળે છે ને, સ્વદ્રવ્યમાં લીન થવું એ સાચું બ્રહ્મચર્ય છે, અને પરદ્રવ્યમાં એનાથી આગળ શુભ રાગમાં પણ લીન થવું એ વ્યભિચાર છે. ફરી ફરીને મારા અસ્તિત્વને છોડીને પણથી ચ્યુત થાય છે, હું ખોટું કરું છું, હું વિપરીતતા કરું છું, હું દોષ કરું છું, હું અપરાધ કરું છું. અરે કમસે કમ આવી ભાવના થશે તો બહિર્મુક્તાની દોટ ઓછી તો થશે, એની સ્પીડ તો ઓછી થશે. નીર કોઈ પણ મર્યાદા વગર 24 કલાકને તો જીવનમાં શું કરીએ છીએ, શું ઇન્દ્રિય વિષયોને મેળવવા માટેની આખી તૃષ્ણાએ તૃષ્ણાએ એના તરફ જ દોટ મૂકી છે આખી. તો એમાં એ છે. એનાથી આગળ, એનાથી હજી એક આગળ, પરદ્રવ્યમાં લીન થવું નહીં, શુભ રાગમાં પણ નહીં. હવે ત્રીજું શું લીધું છે, જો તારી બુદ્ધિ શાસ્ત્રમાં જશે તો વ્યભિચારીણી છે. આચાર્યદેવના શબ્દો છે. શું છે, ક્યાં જાય, પરદ્રવ્ય તો નહીં, પાપના વિષયો તો ક્યાંય ગયા, પછી એનાથી આગળ ક્યાં આવ્યા, શુભ રાગમાં, હવે એનાથી આગળ ક્યાં. તો સો એનો અર્થ થયો કે અમારે હવે શાસ્ત્રો વાંચવા નહીં. સિમ્પલ લોજિક તમે કહેશો એના સામે અમે, સિમ્પલ એ જ વાત આવે ને, સારી વાત છે. શાસ્ત્ર નહીં વાંચતો, નહીં વાંચતો તો એની જગ્યાએ છાપા વાંચીશ તું, શું વાંચીશ તું. અરે જીવનમાં એટલું તો નિશ્ચિતતા, શુભ રાગનો નિષેધ અશુભ રાગમાં જવો છે કે શુભ રાગનો પક્ષ છોડીને સ્વભાવમાં જવા માટે છે. તું સીડી ચડવી હોય અને કોઈ પાંચમે પગથિયે જ ઊભો રહી ગયો હોય, અને કોઈ વડીલ આપણને કે તું પાંચમે પગથિયે નહીં ઊભો રહે, તો એનો અર્થ કે તો હું નીચે જાઉં એમ કહેશું ને આપણે, જવું છે ક્યાં? આપણે ઉપર ઘરમાં જવું છે, વચ્ચે ક્યાંક અટકી ગયા ગમે કારણ, અને આપણને એમ કહેશે તું ત્યાં નહીં ઊભો રહે, તો આપણે એમ કહેશું તો હું નીચે જાઉં છું. હવે જીવનમાં ક્ષોભસમ છે, તર્ક કરજે, પણ કુતર્ક કરીશ નહીં. નિયમસાર નહીં, બધા જ ખુલાસા શાસ્ત્રમાં છે, પણ શું થાય, ટાઈમ નથી ને આપણે માટે. પૂછ કોમન ક્વેશ્ચન છે આપણને, અમને આની રિયાલિટી છે ને. ગુરુદેવને વણ કે અમારી, એક ભાઈ કીધેલું જ છે, ગુરુદેવ સાહેબ અમારી જગ્યાએ હો તો ખબર પડે કેટલી વિશેષો થાય. ગુજરાતી તો આવડે ને, કેટલી વિશેષો થાય. તમારા માટે ભલે પાંચ વિશેષો થાય, પણ અમારી જગ્યાએ એટલે એને તો ઓલી ટીકા માટે એવું ને. એક આ રીતે જીવનમાં એમ કરીને બચાવ કરીને ત્યાં જ રહેવું છે. સમય મળતો નથી કે સમય મેળવતા નથી, બહુ જ ફરક પડશે. સમય મળતો નથી કે મેળવતા નથી. ક્યાંક જો બીજી જરૂરિયાત લાગીને બધું જ કામ પડતું મૂકીને દોડી જશો આપણે. સમય પૂછે બેનસીના શબ્દોમાં કહીએ, ચોરીને મેળવી લેજે. શું છે? ચોવીસ કાળ દિવસના ચોવીસ કલાકમાંથી એક ક્ષણ નથી થવાનો. ચોરીને પણ એમ ગમે તે કરીને પણ એ સમય કાઢજે. તો એ અહીંયા કે ક્યાં શાસ્ત્રમાં બુદ્ધિ જાય. પોતાના સ્વ વિષયને છોડીને પણતી બહાર ગઈ, સમજી લઉં હું અપરાધ કરું છું. ચલો એના પછીનું, ત્રણ લોકના નાથ આનંદનો સાગર, એમાંથી ખસીને રાગમાં ને પરમાં જવું, પરમાત્માનો પોકાર છે કે એ વ્યભિચાર છે. અરે આવી જૈન દર્શનની વાત, આવી ઉંડપ, આવી ગંભીરતા, સૂક્ષ્મતા અન્ય ક્યાં મળવાની? ક્યારે પણ ભૂલે ચૂકે, આજ પ્રવચન ભાઈ આવેલું, બીજામાં પણ કાંઈક સારું છે એવું જો લાગ્યું તો એનો અર્થ કંઈ સર્વજ્ઞને પૂર્ણ નથી માનતા. બીજે કંઈક હજી સારું લાગે એટલે એનો અર્થ શું થયો? જૈન દર્શનમાં એને શું કહે? ઓછો લેકિંગ પાર્ટ કહે ને. બીજામાં અધિકતા એનો અર્થ કે તમારામાં જૈન દર્શનમાં, અને જૈન દર્શન એટલે શું? કાર્તિકયાનું પ્રેક્ષાની અપેક્ષા એ ધર્મનું મૂળ કોણ છે? સમ્યક દર્શન છે, જુદી વાત છે. એ ચારિત્રરૂપ ધર્મનું મૂળ સમ્યક દર્શન, પણ આખું જે જીન શાસન છે, જે આખું વિતરાગ, એના મૂળમાં કોણ છે? સર્વજ્ઞ છે. સર્વજ્ઞ હોય એમાં શું ખામી હોય, અને વિતરાગ હોય એમાં શું વિપરીતતા હોય? વિતરાગ હોય ત્યાં ક્યારે વિપરીતતા નહીં હોય, અને સર્વજ્ઞ હશે એમાં ક્યારે ઓછપ નહીં હોય. અને એટલા માટે તો બોલીએ છીએ કેવલી પણ તો. ઘણી વાર વિચારવા જેવું છે આપણા આત્માને, જેટલું બોલીએ છીએ એટલું સમજ્યા હોત તો આ દશા ન હોત. કેટલું બોલી લઈએ છીએ, કેટલું વાંચી લઈએ છીએ, અને એમાંથી કેટલું સમજણમાં આવે છે? વાંચવું છે, સાંભળવું છે, સાથે શું કરવું છે? સમજણ થશે, અને તો સમજણ છે તો માર્ગ મેળાવ્યા વગર રહેશે નહીં. તો આવો અપૂર્વ એક આપણને માર્ગ મળ્યો છે, આરાધનાનો અવસર મળ્યો છે, તો આપણે પણ એ અનંતા મુનીશ્વરો આ માર્ગે ચાલીને એવા આનંદના વેદનમાં હતા કે બહારમાં પ્રતિકૂળતાના ગંજ હતા, અને તો પણ એનું લક્ષ છોડીને એ પૂર્ણતાને પામ્યા. તો હું આવા અવસર મળ્યા છે તો કમસે કમ પૂર્ણતાનો પ્રારંભ તો કરું. એ તો મુનીશ્વરો ક્યાં પહોંચી ગયા? પૂર્ણતામાં પહોંચી ગયા. હું ક્યાં પહોંચું? કે આવા આરાધનાના અવસરોમાં હવે પૂર્ણતા તરફનો મારી એક પ્રારંભની દશા પ્રગટ થાય. જગતથી મુખ ફેરવીને હવે મારા સ્વરૂપની તરફ સન્મુખ કરીને આરાધના